જો આપણે લાસ્ટ ટાઈમ આ ગુણ અધિકાર ની જે એક્ઝામ થઈ, કોઈના પેપર અગર લેવાના બાકી હોય તો અહિયાંથી મારી પાસે પછી લઈ લેજો. આપણે થોડું કઈક રિવિઝન કરી લઈએ, કેમ કે અમુક લોકોને જો કદાચ ન ખબર હોય તો આન્સર આપણે એક વાર ટેલી જઈએ. પહેલો ક્વેશ્ચન છે પરિભાષા લખો, રાઇટ ડેફિનેશન. એ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે, જે આપણે બુક માંથી છે એ જ લખવાના છે. સો વી હેવ એક્ઝેક્ટ વર્ડિંગ ઇન ધ બુક. ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના પૂરા ભાગમાં એની સર્વ અવસ્થામાં હોય એને ગુણ છે. સેકન્ડ, અનુજીવી ગુણ કોને કહેવાય? કે દ્રવ્યના ભાવ સ્વરૂપ ગુણને અનુજીવી ગુણ કહેવાય. વિશેષ ગુણ કોને કહેવાય? કે જે ગુણ દરેક બધા દ્રવ્યમાં તો ન હોય પણ પોત પોતાના દ્રવ્યમાં હોય એને વિશેષ ગુણ કહે છે. જીવત્વ ગુણ કોને કહેવાય? કે જીવના ચેતના સ્વરૂપ, જે એક્ઝેક્ટ ઓલરેડી ગુણ ભૂલી ગયો. જો આત્માને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવ પ્રાણને જીવત્વ ગુણ કહેવાય. ગતિ હેતુ તો આ થોડો ટ્રિકી છે, કેમ કે એ એકચ્યુઅલી એની કોઈ પરિભાષા એક્ઝેક્ટ આમાં આપી નથી બુકમાં. ગતિ હેતુ તો એની પરિભાષા નથી આપી, પણ એટલે આઈડેન્ટિફિકેટેડ કે એ ધર્મ દ્રવ્યનો વિશેષ ગુણ છે અને જે ગમન કરતા જીવ અને પૂતગલોને ગતિ કરવામાં સહાયક છે એને ગતિ હેતુ તો કહેવાય. સામાન્ય ગુણ જે બધા દ્રવ્યોમાં હોય ને સામાન્ય. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, આને જાણવાથી શું લાભ થાય? હવે આમાં અમુક ક્વેશ્ચનમાં તો આન્સર સ્ટ્રેટ ફોરવર્ડ આપેલા છે અને અમુક તમારે જાતે લખવાના છે, જાતે સમજીને લખવાના છે. જેવી રીતે અસ્તિત્વ ગુણને જાણવાથી શું ફાયદો? હા, કે દરેક દ્રવ્ય અનાદિ અનંત છે, તો આપણને કોઈ પણ દ્રવ્યના નાશનો ભય દૂર થાય છે, આપણા જે મરણનો ભય દૂર થાય છે આદિ. પછી બીજું કે હું કોઈનો નાશ કરી દઉં એવી મિથ્યા માન્યતા દૂર થાય છે. આમાં લખવા હોય તો આપણે ઘણા બધા પોઈન્ટ લખી શકીએ. આગળ, શ્રદ્ધાગમને જાણવાથી શું ફાયદો? પહેલા તો શ્રદ્ધાગમનું ફંક્શન શું છે? બિલીવ, કે માન્યતા કરવી હું કોણ છું. તો શ્રદ્ધાગમનું સાચું સ્વરૂપ સમજવાથી જીવની મિથ્યા માન્યતાઓ દૂર થાય છે. કે શરીર આદિને પોતાપણે માનતા હતા, એની બદલે જીવને પોતાપણે માને છે. અને સાચી માન્યતા થવાથી, સાચો પુરુષાર્થ કરવાથી એ સાચા સુખના રસ્તે જાય. આગળ, ક્રિયાવતી શક્તિ. ક્રિયાવતી શક્તિનું કામ છે કે જીવ અને પૂતગલને ગમન કરાવવું. તો ક્રિયાવતી શક્તિથી ખ્યાલ આવે છે કે જીવ અને પૂતગલ ગમન કરવામાં સ્વતંત્ર છે. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગમન કરાવી શકતું નથી, ગમન કરાવી શકતું નથી માટે એકબીજાનું કાર્ય પણ કરી શકતું નથી. આગળ, અગુરુ લઘુત્વ ગુણ કોને? એના જાણવાથી શું ફાયદા? કે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે, બરાબર. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારે થઈ જતું નથી, એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. એટલે દ્રવ્યમાં રહેલા ગુણો વિખરાઈને છૂટા પડી જતા. આ ડેફિનેશન જ એને જાણવાથી લાભ થઈ ગયા, કેમ કે આમાં જ કેટલું બધું કહી દીધું. ખ્યાલ આવે? એને જ તમે થોડા સેન્ટેન્સ ટ્વીટ કરીને અલગ લેંગ્વેજમાં લખો તો એને લાભ થઈ ગયા. આગળ, સ્પર્શ ગંધવર્ણ જાણવાથી શું ફાયદો? હા, જ્યાં પૂતગલના વિશેષ ગુણો છે એ જાણવાથી એ ફાયદો કે આ બધું જે દેખાય છે બધું પૂતગલ છે. તો પૂતગલ દ્રવ્ય છે તો મારાથી ભિન્ન છે, એમ ભેદ જ્ઞાન કરવાનો આપણને લાભ થાય છે. આગળ, પ્રમેયત્વ ગુણ, એને જાણવાથી શું ફાયદો? આ થોડોક ડિફિકલ્ટ છે ને, કેમ કે પ્રમેયત્વ ગુણનું સ્વરૂપ આપણને એક્ઝેક્ટ ક્લિયર એમ ન હોય. પ્રમેયત્વ ગુણ કોને કહેવાય? હા, જે શક્તિને કારણે દ્રવ્ય કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બને. તો એનાથી એમ ખ્યાલમાં આવે છે કે વિશ્વમાં દરેક દ્રવ્ય કોઈના ખ્યાલમાં આવે છે. એનાથી મારો આત્મા પણ ખ્યાલમાં આવી શકે, મારો આત્મા પણ ખ્યાલમાં આવી શકે એમ છે, માટે હું મારા આત્માનો અનુભવ કરી શકું. એ સૌથી પહેલો બેનિફિટ છે. બીજો બેનિફિટ કે દરેક દ્રવ્યમાં એવી પ્રોપર્ટી છે કે કોઈના ને કોઈના ખ્યાલમાં આવે છે, માટે કોઈ પણ દ્રવ્ય એવું નથી જે મારાથી છુપાઈને રહી શકે. એટલે મારામાં કેવળ જ્ઞાન પ્રગટ થવાની તાકાત. એટલે યુ કેન થિંક અબાઉટ ડેફિનેશન અને એનાથી તમે કોરોલરી કરીને એના જાણવાથી લાભ તમે આઈડેન્ટિફાય કરી શકો. આગળ જઈએ, સાચું કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ. જો હવે આમાં અમુક સ્ટ્રેટ ફોરવર્ડ છે, અમુક ટ્રીકી છે. જેટલા બી લોકોને 50 માંથી 50 નથી આવ્યા એના માર્ક્સ આમાં જ કટશે. જો ફર્સ્ટ વન, કોથળીમાં રૂપિયા હોય તેમ દ્રવ્યમાં ગુણ ભરેલા છે, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. કેમ ફોલ્સ? હા, એક્ઝેક્ટલી. તો ગુણ છૂટા પાડીને તમે કોઈને આપી શકો, પણ એવું નથી. જેવી રીતના એક સાકરમાં મીઠાશ બધે જ ફેલાયેલી છે, એવી રીતના દ્રવ્યમાં ગુણો બધે જ ફેલાયેલા. સેકન્ડ, 6 માંથી 5 દ્રવ્યમાં હોય એને વિશેષ ગુણ કહેવાય, ટ્રુ ઓર ફોલ્સ? આમાં કન્ફ્યુઝન છે ને, અડધા ટ્રુ કે અડધા ફોલ્સ. ઇટ ઇઝ ટ્રુ. એટલે 6 માં ના હોય એને સામાન્ય, અરે એને સામાન્ય કહેવાય છે, 6 માં હોવા જોઈએ. 5 માં છે તો પણ એ વિશેષ ગુણ છે. જેવી રીતના કે અચેતન જીવ કોણ છે? ચેતન છે. જીવને છોડીને બાકી બધા દ્રવ્યો કેવા છે? અચેતન છે. બરાબર, કેમ કે એનામાં જ્ઞાન આદિ ગુણ નથી, તો પણ એ વિશેષ ગુણ છે. એ વિશેષ. આ ક્લિયર થયું? ઓકે, આગળ. સોરી, કાળ દ્રવ્યમાં પ્રદેશ તત્વ ગુણ નથી, માટે તે અસ્થિકાય નથી. આ થોડું કન્ફ્યુઝ કરવા માટે ઇન્ટેન્શનલી રોંગ ક્વેશ્ચન પૂછ્યો, એટલે આન્સર ઇઝ ફોલ્સ. આન્સર ઇઝ ક્વેશ્ચન નથી સમજાયો. ગુડ. જો એક પ્રદેશત્વ નામનો ગુણ, પ્રદેશત્વ ગુણનું કાર્ય શું છે? પ્રદેશત્વ ગુણનું કાર્ય શું છે? હા, જેનાથી દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય. બરાબર, અહીંયા અસ્થિકાયનો મતલબ શું છે? કાળ સિવાયના બધા અસ્થિકાય છે અને કાળ અસ્થિકાય નથી. જેને થોડો સ્વાદે અને ચાલે, એનો મતલબ શું કે બેઝિકલી એની સાઈઝ એક પ્રદેશથી વધારે હોય એને અસ્થિકાય કહેવાય. હવે અહીંયા ક્વેશ્ચન શું છે કે કાળ દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણ જ નથી, માટે અસ્થિકાય નથી. પણ ઇટ ઇઝ રોંગ, કેમ કે પ્રદેશત્વ ગુણ તો સામાન્ય ગુણ છે, બધામાં હોય. આગળ વધીએ. ફોર, દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, માટે તેને પ્રમેયત્વ ગુણ કહે છે. માટે તેને પ્રમેયત્વ ગુણ છે, સોરી, કહે છે. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. કેમ ફોલ્સ? વેરી ગુડ. આ પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવું એ વસ્તુત્વ ગુણનું કાર્ય છે. અને સેકન્ડ ઇઝ કે પ્રમેયત્વ ગુણનું કાર્ય શું છે? કે કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય. હવે જો જેણે ફોલ્સ લખ્યું હોય એના 2 માંથી કોઈ પણ એક રીઝન પણ લખ્યું હોય ને, તો એને રાઈટ માર્ક્સ આપ્યું. ખ્યાલ આવે? કેમ કે કોઈએ આ રીઝન આપ્યું છે કે વસ્તુત્વ ગુણનું કાર્ય છે, અને કોઈ એમ કહ્યું છે પ્રદેશત્વ ગુણનું કાર્ય, તો આ પણ બહુ સારા. આગળ, જો હવે આ ક્વેશ્ચન સૌથી કન્ફ્યુઝિંગ ને ટ્રીકી, એકચ્યુઅલી ઇન અ વે થોડો રોંગ ક્વેશ્ચન છે, પણ જોઈએ. જો અગુરુ લઘુત્વ ગુણને કારણે આ શરીર ગુરુ જેવું હલકું કે લોઢા જેવું ભારી થઈ જતું નથી. આન્સર ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? જો આન્સર આ પ્રશ્નોત્તર મારા બુક ના હિસાબે ફોલ્સ છે, પણ તમે જો બીજા શાસ્ત્ર અમુક કન્સિડર કરો તો એ હિસાબે ટ્રુ પણ થઈ શકે. કેવી રીતના? આપણે બધા એંગલ પડખા જોઈ લઈએ. જો સૌથી પહેલા તો અગુરુ લઘુત્વ ગુણનું કાર્ય શું, એની ડેફિનેશન શું છે? હા, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, એ દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે. બરાબર, પણ એને અને આ શરીર હલકું કે ભારી થવાને કાંઈ સંબંધ નથી, એટલે એ ફોલ્સ છે. સેકન્ડ, આ હલકું ને ભારી થવાને સંબંધ કોની સાથે છે? પુદ્ગલની. અગર તમને યાદ હોય તો આપણે અગુરુ લઘુ નામનું જ કંઈક છે, યાદ છે? કઈ યાદ છે? શ્રી અગુરુ લઘુ નામનું એક નામ કર્મ છે. એ નામ કર્મનું કાર્ય શું છે? કે આપણું આ શરીર, આ નામ કર્મથી શરીર બને છે. જીવના 8 જીવની સાથે 8 કર્મ છે, એમાંથી એક નામ કર્મ છે. એ નામ કર્મને કારણે આપણને શરીરની રચના બને છે. આપણો અવાજ સુંદર છે કે અસુંદર છે, આ શરીર સુંદર દેખાય છે કે નહીં, આ હાડકા મજબૂત છે કે નહીં, એ બધું નામ કર્મ ને નિમિત્ત થાય. તેમાં એક અગુરુ લઘુ નામનો નામ કર્મ છે. એનું કામ શું છે કે આ શરીર હલકું, એકદમ હલકું જાણે ઉડી જાય પંખીની જેમ એવું પણ નથી અને બહુ ભારી પણ નથી. આપણું બધાનું શરીર એક મીડિયમ રેન્જમાં છે ને, તો એ કર્મ નું ફંક્શન છે. ખ્યાલ આવે? એની આપણે ચર્ચા અહીંયા ડિટેલમાં થઈ હતી ક્લાસમાં, કોઈને યાદ હોય તો. પ્રતિજીવી ગુણ ઓર સ્વીકારી, હા, ઉસકે સાથ બનાયે રાઈટ. સી પ્રતિજીવી ગુણ એક ત્રીજો અલગ ગુણ છે. એક અગુરુ લઘુ નામનો સામાન્ય ગુણ, એક અગુરુ લઘુ નામ કર્મ, અને એક સિદ્ધ ભગવાન ને અગુરુ લઘુત્વ નામનો પ્રતિજીવી ગુણ, જે ગોત્ર કર્મ ને કારણે ઊંચું ગોત્ર પણ નથી ને નીચું ગોત્ર પણ નથી, એટલે અગુરુ લઘુ નામનો ગુણ એમને પ્રગટ થયો છે. ચાલો, અગુરુ લઘુ નામની ત્રણ વસ્તુ છે પણ એ સેમ જ, એનું અરે સોરી નામ સેમ છે, ફંક્શન જુદા છે. ચાલો, એટલે પણ આન્સર ફોલ્સ. હવે જો કોઈએ એકદમ સૂક્ષ્મ વિચાર કર્યો હોય અને આન્સર ને ટ્રુ લખ્યું હોય તો આઈ કેન ગીવ યુ રાઈટ, પણ યુ હેવ ટુ ગીવ મી ધ રીઝન કે તે નામ. બરાબર છે, એ કહ્યું ને સ્થળ અગુરુ લઘુ જે ગુણ છે સિદ્ધ ભગવાન. બરાબર, પણ જો હવે અહીંયા ક્વેશ્ચન તમે વાંચો તો અગુરુ લઘુત્વ ગુણને કારણે શરીર રૂ જેવું હલકું કે લોઢા જેવું ભારે થઈ જતું નથી. તો હવે કયા ગુણનું ફંક્શન છે કે શરીર, સોરી કયા દ્રવ્યનું છે આ ફંક્શન કે શરીર ભારે છે કે હલકું છે? શરીર કયા દ્રવ્ય, કયું દ્રવ્ય છે? ઉજ્જલમાં સ્પર્શ ગુણ છે, અને સ્પર્શની એક પર્યાય છે હલકું કે ભારે. ખ્યાલ આવે? એ હલકી ભારે એ સ્પર્શ ગુણની પર્યાય છે, માટે શરીર હલકું કે ભારી થવું એ સ્પર્શ ગુણનું કાર્ય છે અને અગુરુ લઘુનું કાર્ય નથી. એટલે અહીંયા ઈ એંગલથી જો તમે વિચાર કર્યો હોય તો આન્સર ટ્રુ છે. એટલે એ જયારે મેં ક્વેશ્ચન ફ્રેમ કર્યો હતો એ એંગલ મારાથી મિસ આઉટ થઈ ગયો, એ પછી પાછળથી પોઈન્ટ છે. પણ તમે એમાં લખ્યું છે, સાચું આપ્યું છે, આગળ વધીએ. હવે ક્રિયાવતી શક્તિને કારણે જીવ અને પૂજલમાં ગતિ હેતુત્વ છે. આ મોસ્ટ ઓફ ધ પીપલને આ રોંગ મળ્યું છે, મોસ્ટ ઓફ ધ પીપલને આ રોંગ મળ્યું છે. કેવી રીતના વિચાર કરો, ક્રિયાવતી શક્તિને કારણે જીવ અને પૂજલમાં ગતિ થાય છે. ગતિ હેતુત્વ કયા દ્રવ્યનું કામ છે? ધર્મ દ્રવ્યનું કામ છે. એટલે આનો આન્સર શું આવવો જોઈએ? ફોલ્સ. પણ જે લગભગ મેજોરિટી લોકોએ ટ્રુ લખ્યું છે ને આન્સર, એટલે રોંગ આપ્યો. ચલો સેવન, મન પર્યાય જ્ઞાન થી ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ થાય છે. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ ઓર ફોલ્સ? જો ઘણા લોકોએ ફોલ્સ લખ્યું છે. ક્રમબદ્ધ પર્યાય શું છે? દરેક દ્રવ્યની જે પર્યાયો થાય છે, આપણે હવે પર્યાય અધિકાર શીખશું ને, એટલે હવે આપણને ખ્યાલ આવશે. દરેક દ્રવ્યની પર્યાય જે થાય છે એક પછી એક પછી એક ક્રમમાં થાય છે, અને એ ક્રમ કેવલ જ્ઞાની ભગવાને ભૂત ભવિષ્ય બધું જ જાણ્યું છે ને. કેવલ જ્ઞાની ભગવાને ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ એક સાથે વર્તમાનમાં જણાય છે, માટે એમને આપણી ભવિષ્યની પર્યાયો પણ જણાય છે. તો ભવિષ્યની પર્યાયો પણ જણાય છે એનો મતલબ કે દરેક દ્રવ્યની ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાયો ફિક્સ છે, એને ક્રમબદ્ધ પર્યાય કહેવાય. પણ હવે એ ડેફિનેશન લાગુ પડે છે કેવલ જ્ઞાનમાં. તો મન પર્યાય જ્ઞાનથી પ્રૂવ થાય છે કે નહીં? ટ્રુ ઓર ફોલ્સ? એ આન્સર ઇઝ ટ્રુ. કેવી રીતના? મન પર્યાય જ્ઞાનની ડેફિનેશન શું છે? મનોપર્યાય જ્ઞાનની ડેફિનેશન કોઈને યાદ કરે? ખાલી મન એટલું નહીં, એની આગળ વ્યાખ્યા. વેરી ગુડ. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સહિત કોઈના મનની વાત છે. હા, તેમાં કાળની મર્યાદા એટલે શું કે અમુક ભૂત પણ જાણી શકે ને અમુક ભવિષ્ય પણ જાણી શકે. તો મનોપર્યાય જ્ઞાની જો ભવિષ્ય કાળને જાણે છે, દેટ મીન્સ કે એમને એમનાથી ક્રમબદ્ધ પર્યાય પ્રૂવ થાય છે. ના પ્રત્યક્ષને અને ક્રમસર ને પૂરું થતું નથી, પણ ઇટ હેઝ ટુ બી રિલેટેડ ટુ ફ્યુચર, ધેન ઓનલી ઇટ પ્રૂવ્સ કે આ ક્રમબદ્ધ પર્યાય એટલે પર્યાય ક્રમસર થાય. નહીં, વો પરિભાષા મેં રૂપી હૈ, વો સહી હૈ, લેકિન યહાં પે રૂપી રેફરન્સ કિયા નહીં. ચલો આગળ. સિદ્ધ ભગવાન લોકાગ્રહ સે થયા તો અધર્માસ્તી કાયને કારણે થયા, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. ક્યુ? કિસકે કારણ સે સ્થિર હુએ? અનાદિ સે વહાં સે. જો બે રીઝન છે, એક તો સિદ્ધ ભગવાન પોતાની ક્રિયાવતી શક્તિ ને કારણે ત્યાં જઈને સ્થિર થયા, બરાબર, અને ખાલી ધર્માસ્તી કે અધર્માસ્તી તો ત્યાં નિમિત્ત રૂપે હાજર છે. સેકન્ડ પોઈન્ટ, સિદ્ધ ભગવાન તો અનાધિકાર થી હવે ત્યાં સ્થિર છે ને, તો જે સ્થિર છે એને અધર્માસ્તી કઈ શું સ્થિર કરે? જે ગતિ પૂર્વક ખટકતું હોય એને અધર્માસ્તી કઈ સ્થિર કરે? ફર્સ્ટ ટાઈમ પણ ક્રિયા વધી છે. એઝ આઈ સેડ, એઝ પર ધ બુક ઇટ ઇઝ ક્રિયા વધી છે. હવે એઝ પર જયારે આપણે કોલોક્વિયલી કોર્સર વાત કરતા હોય તો એમ કહેવામાં આવે છે કે અધર્માસ્તી કઈ ને કારણે પણ સ્થિર થયા છે. આપણો પણ લોજિકલી એટલે કે નિમિત્ત કારણને કારણે અધર્માસ્તી કઈ ને રેફરન્સ કરવામાં આવે છે, પણ એઝ પર અવર કોન્ટેક્ટ અત્યારે ઇન અવર ચેપ્ટર ગુણોની વાત ચાલે છે, તો ક્રિયાવતી શક્તિને કારણે ત્યાં સ્થિર. વૈભાવિક શક્તિ એ પૂતગલ નો વિશેષ ગુણ છે, ટ્રુ ઓર ફોલ? ટ્રુ, કેમ કે જીવ અને પૂતગલ બે ઉમર. આગળ, પ્રતિજીવી ગુણો જીવમાં જ હોય છે, ટ્રુ ઓર ફોલ? ફોલ, કેમ કે પ્રતિજીવી ગુણો એ બધા જ દ્રવ્યમાં હોય છે, ઇટ ઇઝ અ સામાન્ય કેરેક્ટરિસ્ટિક. જો જેવી રીતના ગુણોના બે કેટેગરી છે ને, સામાન્ય અને વિશેષ, એવું જ બીજું ટાઈપ નું ક્લાસિફિકેશન છે અનુજીવી ને પ્રતિજીવી. પણ અનુજીવી ને પ્રતિજીવી ગુણો એ બધા છે દ્રવ્યમાં હોય છે. જેસે અચેતન અથવા તો ચેતન નહીં હૈ, અભાવ સ્વરૂપ ગુણ હોય તો પુત્ર કા પ્રતિજીવી. આગળ ક્વેશ્ચન ફોર, એમાં ભેદ પ્રભેદ લખો. ભેદ પ્રભેદ એટલે શું? એના જે ટાઈપ લખો એના ક્લાસિફિકેશન. તો જ્ઞાન, જ્ઞાન ના કેટલા છે? ફાઈવ. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય. કોઈકે કોઈકે કુમતિ, કુશુદ્ધ ને કુઅવધિ પણ લખ્યું છે. સી, જ્યાં પર્યાય ની વાત કરે ને, જ્ઞાન ની પર્યાય કેટલી, તો એ ત્રણ આવશે. બાકી જ્ઞાન એઝ અ ગુણ ની ભેદ પ્રભેદ કરીએ તો 5000. આગળ, સિદ્ધ ભગવાન ને પ્રગટ થતા પ્રતિજીવી ગુણ કેટલા છે? સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અમૃલભૂત્વ અને અવ્યાભાસ. થર્ડ, દ્રવ્ય પ્રાણ કેટલા? 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ, 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુ. અમૂર્તિક દ્રવ્યો કેટલા છે? આ ઘણા બધા લોકોને આ ક્વેશ્ચન નહીં આવડ્યું, પણ ઇટ ઇઝ સો સિમ્પલ. ઇટ ઇઝ વેરી સિમ્પલ ક્વેશ્ચન, રાઈટ? દ્રવ્ય કેટલા પ્રકારના છે? એમાંથી મૂર્તિક દ્રવ્ય કયા છે? તો અમૂર્તિક કયા? બાકીના બધા. તો સ્ટ્રેટ ફોરવર્ડ કે જીવ, પછી ધર્મ, અધર્મ, આકાશ અને કામ. ફિર દર્શન ના કેટલા ભેદ છે? 4, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને ખેત. હવે ક્વેશ્ચન નંબર 5, એમાં ફર્સ્ટ પોઈન્ટ ટૂંકમાં જવાબ લખો એટલે રાઈટ આન્સર ઇન શોર્ટ. પહેલું, દ્રવ્ય અને ગુણ વચ્ચે તફાવત લખો. હવે જો પ્યોરલી એકદમ, ઇફ આઈ હેવ ટુ ચેક ઇન અ વેરી પ્યોરિસ્ટિક વે, આઈ એમ રાઇટિંગ 4 પોઈન્ટ. સો ઇફ યુ હેવ રિટન 3 પોઈન્ટ, આઈ એમ ગોઈંગ ટુ કટ યોર હાફ માર્ક, રાઈટ? સ્ટ્રેટ ફોરવર્ડ, રાઈટ? 2 માર્ક્સ નો ક્વેશ્ચન છે અને 4 પોઈન્ટ લખવાના છે, ડિફરન્સિએશન. તો અગર તમે 3 પોઈન્ટ લખો તો આઈ એમ એન્ટાઇટલ્ડ ટુ કટ યોર હાફ માર્ક, પણ સ્ટીલ આઈ હેવ ગિવન હાફ માર્ક ટુ મેની પીપલ. માઇનસ માર્કિંગ નથી કરી.
એ
આજે મેં ચેક કર્યું કે 10 માંથી આટલું રોંગ છે એટલે આમાં 2 કટ થઈ ગયા, આમાં 4 કટ થઈ ગયા, એમ માઇનસ માર્કિંગ નથી. ઓકે, દ્રવ્ય અને ગુણ વચ્ચે ડિફરન્શિયેટ કરો. જો સૌથી પહેલા તો પરિભાષા લખવાની ઓલવેઝ, કે દ્રવ્ય કોને કહેવાય, તો ગુણોના સમૂહને. ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સર્વ ભાગમાં સમૂહ. વિશ્વમાં દ્રવ્ય કેટલા છે? અને દ્રવ્યમાં ગુણો કેટલા છે? પછી એક એક દ્રવ્યના તમે નામ લખી શકો કે દ્રવ્યની અંદર જીવ ઉદ્ગલ ધર્મ આવે, ગુણની અંદર સામાન્ય વિશેષ, સામાન્ય અસ્તિત્વ વસ્તુત્વ આદિ, વિશેષમાં જ્ઞાન દર્શન થાય. દ્રવ્ય એક વસ્તુ છે વિશ્વમાં જેની સ્વયં સિદ્ધ સત્તા છે. ગુણ એ કોઈ વસ્તુ નથી, એની કોઈ સ્વયં સિદ્ધ સત્તા નથી, એ તો દ્રવ્યની જ વિશેષતા છે. આ 4 પોઈન્ટ થઈ ગયા. હજી લખવાનું તો હજી બીજા 5-6 લખી શકો. ખ્યાલ આવે? કેમ કે દ્રવ્ય અને ગુણમાં તો કેટલા, આપણા બધા શાસ્ત્ર દ્રવ્ય ગુણ પર જ છે ને. તો તમે ક્યાંયથી પણ કોઈ પણ પોઈન્ટ કાઢો તો દ્રવ્ય ગુણ પર જ આવે. જે રીતના દ્રવ્ય એ દ્રવ્યમાં પર્યાય એટલે પ્રમાણ વસ્તુ છે, એ ત્રિકાળી અને ક્ષણિક બેવનું કોમ્બિનેશન છે. જયારે ગુણ કેવા છે તો ત્રિકાળી. ખ્યાલ જ આવી રીતના તમે ઇફ યુ કીપ ઓન રાઇટિંગ યુ કેન રાઇટ મેની થિંગ. આગળ, ગાડી પેટ્રોલથી ચાલતી નથી એ સમજાવો. આ તો લગભગ બધાનું રાઈટ છે. કેમ નથી ચાલતી? કેમ કે જીવ અને પૂજલમાં ક્રિયાવતી શક્તિ નામનો એક ગુણ છે. આ શક્તિને કારણે દરેક જીવ અને પૂજલ પરમાણુ પોત પોતાની યોગ્યતાથી ગમન કરે છે. માટે જ્યાં સૂર દ્રષ્ટિથી જોઈએ તો એવું લાગે છે કે ગાડી પેટ્રોલથી ચાલે છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા દરેક પરમાણુ પોત પોતાની યોગ્યતાથી ગમન કરતા હોવાથી ગાડી પેટ્રોલથી ચાલતી. વસ્તુ તો પણ લખી શકાય. આગળ, ભાવ પ્રાણ એટલે શું, તેના કેટલા પ્રકાર. ભાવ પ્રાણ એટલે શું, એની એક્ઝેક્ટ પરિભાષા છે. ભાવ પ્રાણ એટલે શું? ચૈતન્ય અને ભાવ બલ પ્રાણ ને ભાવ પ્રાણ કહેવાય. એના પ્રકાર કેટલા? એના 2 પ્રકાર છે, કે ભાવેન્દ્રિય અને ભાવ બલ પ્રાણ. જો આ તો હવે સૂક્ષ્મ વસ્તુ, એકદમ સ્થૂળ વસ્તુ છે. હવે જે સ્વાધ્યાય છે થોડું ધ્યાનથી સાંભળો. જો ગઈકાલે અમારે હેમંતભાઈ ને સાથે થોડી વધારે ચર્ચા થઈ, આપણે આમાં દ્રવ્ય પ્રાણ કેટલા કીધા? 10. અને ભાવ પ્રાણ કેટલા કીધા? 8. તો બાકીના 2 નું શું? ખ્યાલ આવે છે? તો હેમંતભાઈ ત્યાં એવી રીતના આન્સર આપ્યો કે જો જ્યાં જ્યાં દ્રવ્ય વસ્તુ છે ત્યાં ત્યાં સાથે એના ભાવ નિમિત્ત નૈમિત્તિક સંબંધિત છે. એવી રીતના આ ચક્ષુ ઇન્દ્રિય છે, તો ચક્ષુ ઇન્દ્રિયથી જોવાનું કાર્ય થાય છે, તો એની સાથે નિમિત્તથી ચક્ષુ ઇન્દ્રિય રૂપ જ્ઞાન પણ જીવમાં છે ને. ખ્યાલ આવે? તો એવી જ રીતે જ્યાં શ્વાસોશ્વાસ છે એ શરીરની ક્રિયા હોવા છતાં ત્યાં જીવના પ્રદેશોમાં પણ કંઈક તો ક્રિયા ચાલુ છે ને. જેવી રીતના એક ઉચ્છવાસ નામનું નામ કર્મ પણ જીવમાં છે કે નહીં, અથવા આયુ કર્મ છે કે નહીં. તો જ્યાં જ્યાં એ આયુ, જે રીતે આપણે મનુષ્ય આયુ અત્યારે ચાલે છે, તો મનુષ્ય આયુ એ દ્રવ્ય પ્રાણ છે, પણ એની સાથે જીવના મનુષ્ય જેવા પરિણામ, કે આપણા પરિણામ કોઈ એજન્સી જેવા નથી, ચાલે એ ડિફરન્શિએશન જે થાય છે, તો એ પ્રકારના ભાવ પ્રાણ પણ જીવમાં છે. એટલે ખરી રીતે ભાવ પ્રાણ, ભલે આ પ્રાથમિક જે છે એલિમેન્ટરી બુક એટલે આમાં 8 જ લખ્યું છે, પણ મોટા શાસ્ત્ર માં તમે વાંચશો તો એમાં ભાવ પ્રાણ માં પણ 10 ભેદ
હોય.
આ ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. ઓકે, વૈભાવિક શક્તિ કોને કહે છે? કે જીવ અને પૂજલ ની વિશેષ ભાવરૂપ શક્તિ ને વૈભાવિક શક્તિ કહેવાય. તેનું કાર્ય શું છે? કે જીવ અને પૂજલ માં સ્વભાવથી ઊંધું પર નિમિત્તના સંયોગમાં સ્વભાવથી ઊંધું વિભાવ રૂપે પરિણમવાની શક્તિ હોવી એ વૈભાવિક શક્તિનું કાર્ય છે. ગુણની પરિભાષા લખો, તેમાં ક્ષેત્ર અને કાળવાચક બતાવો કે જે દ્રવ્યના સર્વ ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે. તો સર્વ ભાગ એટલે ક્ષેત્રવાચક અને સર્વ અવસ્થા એ હંમેશા દ્રવ્ય ના દરેકે દરેક ક્ષેત્ર માં હોય છે, કોઈ અને ઓલવેઝ હોય છે, કોઈ એવું ક્ષેત્ર નથી જે ગુણ વગર નું રહી જાય. તો હવે આપણું જીવ નું જ્ઞાન ક્યાં છે? બ્રેન માં છે, કે આ જોવાનું જ્ઞાન આંખ માં છે, ક્યાં છે? ના, બધે જ છે. ખ્યાલ આવે? એટલે એવી રીતના તમે થોડુંક એને એક્સપ્લેન કરી શકો. કયો રહી ગયો? અચ્છા, ચાર ઇન્દ્રિય જીવ ને કેટલા દ્રવ્ય પ્રાણ હોય છે? કયા? જો આ થોડુંક કોરોલરી ટાઈપ ક્વેશ્ચન છે. પેલા તો દ્રવ્ય પ્રાણ કયા છે? પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુ. હવે ચાર ઇન્દ્રિય જીવ જીવે છે કે નહીં? જીવે છે. એટલે શ્વાસોશ્વાસ ને આયુ તો છે, બરાબર. ત્રણ પ્રાણ લો, મન, વચન અને કાય. ચાર ઇન્દ્રિય જીવ ને વચન છે, બોલે છે, હા છે. કેમ કે એ પાંચ ઇન્દ્રિયો કયા ઓર્ડરમાં છે? સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ. વર્ણ નહીં આવે. તો ચક્ષુ છે ને, સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ તો જુએ છે, બોલે પણ છે, તો એને વચન છે. કાયા છે, શરીર તો છે, મન છે, મન નથી. કેમ કે હજી અસંગની અસંગની છે, પંચેન્દ્રિયમાં સંગની ને અસંગની બે ભેગા. તો ચાર ઇન્દ્રિય કેવો છે? અસંગ. એટલે એને મન પ્રાણ નથી. હવે પાંચ ઇન્દ્રિય લઈ લો, તો સ્પર્શ, ગંધ, ચક્ષુ ને કર્ણ. ચાર ઇન્દ્રિય છે એટલે ચક્ષુ સુધી છે, કાન નથી, બરાબર. એટલે એમાં પાંચ માંથી ચાર. અને મન નથી એટલે હજી એક. એટલે ટોટલ એને કેટલા પ્રાણ છે? આઠ પ્રાણ છે. ચાર ઇન્દ્રિય જીવ ને આઠ પ્રાણ છે. જયારે અમે જયારે સ્કૂલમાં આવું પેપર લખતા હતા ને, તો આવા ક્વેશ્ચન તો અમે જાણી જોઈને ગોતીએ. કેમ કે આનો આન્સર બે માર્ક નો છે, પણ આન્સર ખાલી એક જ લાઈન નો. જયારે બીજા કોઈ લખવા હોય તો બહુ ડિસ્ક્રિપ્ટિવ ને લખી લખીને થાકી ગયો. એટલે જયારે આ ક્વેશ્ચન ઓપ્શન છે, પાંચ માં છ માંથી પાંચ લખવાનું, તો વી વુડ સિલેક્ટ જ ક્વેશ્ચન અને જસ્ટ રાઇટ ઇટ આઉટ. કેમ કે ઇટ ઇઝ સો ઇઝી ટુ ગેઇન માર્ક્સ ઇન ધી. કોઈને કઈ ક્વેશ્ચન? ક્વેશ્ચન પેપર માં ચાલો તો આપણે આગળ વધીએ છે. આપણી પાસે પાંચ જ મિનિટ છે. આપણે એક પર્યાય અધિકાર ને શરૂઆત કરીએ. હાઈએસ્ટ માર્ક આપણે ઉપર ડિક્લેર કરીએ. એક શ્રદ્ધા શેષ કરીને છોકરી છે, આ શ્રદ્ધા આવે છે ને, એ અત્યારના રાજકોટમાં છે, એને હાઈએસ્ટ છે 48. એના બે માર્ક ટ્રુ ઓર ફોલ્સ માં જ ગયા છે. એ પણ ચલી રહી છે. સેકન્ડ હાઈએસ્ટ ડીઝલ બેન, એમાં પણ ટ્રુ ફોલ્સ. ચાલો આપણે હવે પર્યાય અધિકાર જોઈએ છે. પેજ નંબર છે, પેજ નંબર 71. પર્યાય કોને કહે છે? આપણે આજે આટલું જ ફોકસ કરીએ, પછીનું પછી. પર્યાય કોને કહે છે? પરિભાષા જોઈએ, ગુણોના વિશેષ કાર્યને અથવા બ્રેકેટમાં પરિણમનને પર્યાય કહેવાય છે. જો હવે પહેલા એક કોન્સેપ્ટ થોડો સમજી લેજો. જે રીતના આપણે દર વખતે જોઈએ છીએ, દ્રવ્ય ઇઝ અ કોમ્બિનેશન ઓફ દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય. આ કેવું છે કે આ દિસ ઇઝ ત્રિકાળી કમ્પોનન્ટ, ત્રણેય કાળ રહેવા વાળું છે. અને આ કેવું છે? ક્ષણિક વસ્તુ. ક્ષણિક એટલે કે એક સમય માટે, ખાલી વેરી શોર્ટ ડ્યુરેશન માટે પર્યાય હોય છે. પર્યાય એટલે શું? કે કોઈ પણ દ્રવ્યની વર્તમાન અવસ્થા એને પર્યાય કહે છે. આપણે આજે વિશ્વને જોઈએ ને, આપણી આજુબાજુ, તો કોઈ પણ વસ્તુને જોતા આપણને એનું વર્તમાન અવસ્થા જ દેખાય છે ઓલવેઝ. ઇમેજિન કરો, અથવા ઇમેજિન નહીં પણ એને વિચાર કરીને તમે એનાલાઇઝ કરો કે કોઈ પણ પદાર્થમાં આપણને એના દ્રવ્ય કે ગુણ કમ્પોનન્ટ દેખાતા જ નથી, આપણને ખાલી એની પર્યાય જ દેખાય. જેવી રીતના કે સોનાની આપણી રિંગ હોય, ઇમેજિન કરો, અથવા જેની પાસે હોય જોઈએ, તો એમાં આપણને દેખાય છે શું? તો રિંગ જ દેખાય. ખ્યાલ આવે? એના અમુક ગુણો છે,
એ ગુણો કયા છે કે ગોલ્ડન છે એટલે એનો રંગ છે એનો કઈ સ્પર્શ છે. હવે જે એના ગુણો છે એ ગુણોની પણ વર્તમાન અવસ્થા છે કઈક ને કઈ. જેવી રીતે એનો સ્પર્શ ગુણ છે તો સ્પર્શમાં વર્તમાનમાં કેવી અનુભવમાં આવે છે તો સ્મૂધ છે રફ છે આદિ એ પણ એની પર્યાય.
કોઈ પણ એક દ્રવ્ય હોય ને કોઈ પણ એક દ્રવ્ય એમાં ગુણો કેટલા?
અનંત.
અનંત તો અનંત ગુણો અનંત ને આમ ઇન્ફિનિટી સાઇન થી દેખાડવામાં આવે અનંત ગુણો.
એક દ્રવ્યમાં અનંત ગુણો બરાબર. હવે દરેકે દરેક ગુણની દરેકે દરેક ગુણની વર્તમાનની એક અવસ્થા એક પર્યાય બરાબર.
તો એક ગુણ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એક પર્યાય.
તો એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ દ્રવ્યમાં પર્યાયો કેટલી?
એ પણ અનંત પર્યાયો. જો આજ મને થોડું સમજાવું છે કે આ કન્ફ્યુઝન છે.
એકચ્યુઅલી જોવા જઈએ તો દરેક દ્રવ્યમાં અનંત પર્યાયો એટ અ ટાઈમ એક સાથે છે.
જેવી રીતના આપણે એક ગોલ્ડન રિંગ જ લઈ લઈએ
તો એ ગોલ્ડન રિંગમાં એટ ધીસ પોઈન્ટ અસ્તિત્વ ગુણની પર્યાય છે કે નહીં?
છે.
કેમ કે રિંગ એક્ઝિસ્ટ કરે છે. રિંગ એટલે એના પરમાણુ એક્ઝિસ્ટ કરે. બીજું વસ્તુત્વ ગુણની પર્યાય છે કે નહીં?
છે.
કેમ કે એ વસ્તુત્વ ગુણને કારણે એ પરમાણુઓ પોતપોતાનું કાર્ય કરે છે. પોતપોતાનું કાર્ય એટલે કે અહીંયા એ પરમાણુઓ સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે રહે છે
બરાબર.
એવી જ રીતે એ ઉદ્ગલ છે તેમાં સ્પર્શ ગુણની પર્યાય છે કે નહીં? તો છે. કે એમાં એનું હલકું ભારી ઠંડુ ગરમ આદિ સ્પર્શ એનો આવે. એમાં કઈક ને કઈ રસ છે કે નહીં? તમે ટેસ્ટ કરો તો કઈક તો ટેસ્ટ આવે. પછી એનો વર્ણ છે ગોલ્ડન કલરનો એનો કલર છે રાઈટ. તો એમ જોવા જાવ તો દરેકે દરેક ગુણની વર્તમાનમાં કઈક ને કઈક પર્યાય છે બરાબર છે.
ઓકે. હવે જો સપોઝ
ગુણો લઈએ તો ગુણોમાં એક જનરાલિટી છે. જેવી રીતના એનો વર્ણ છે તો વર્ણમાં કોઈ સ્પેસિફિક અત્યારના કેતું નથી કે કયો વર્ણ છે. વર્ણ એટલે કે બસ કોઈ ને કોઈ કલર એમાં હોવાની શક્યતા છે બરાબર. એ પદાર્થમાં કોઈ ને કોઈ કલર હશે એટલું જ ખાલી કહે છે. પણ કયો કલર છે એમ પૂછતા આપણે પર્યાયમાં જઈએ તો અત્યારનો કયો છે? ગોલ્ડન. પણ એ ગોલ્ડનમાં પણ એક સ્પેસિફિક ગોલ્ડન છે ને. તમે એને ગરમ કરો તો બીકમ યલો ગોલ્ડ. હા, થોડું વ્હાઇટ ગોલ્ડ, વ્હાઇટ હોટ, રેડ હોટ આપણે કહીએ ને. અને વર્તમાનમાં કેવો છે? તો બસ એક ગોલ્ડન. ખ્યાલ આવે છે? તો આ કલરમાં પણ જે વેરિએશન જોવામાં આવે છે એ વેરિએશન માંથી કોઈ એક પર્ટિક્યુલર કલર હોવો એ એની પર્યાય. ખ્યાલ આવે છે? અને કંઈક ને કંઈક કલર હોવો એવી કેપેબિલિટી, એવી યોગ્યતા, એ ગુણ છે. આ ગુણ અને પર્યાયમાં ડિફરન્શિએશન ખબર પડે. ખ્યાલ આવે?
તો એક દ્રવ્યમાં અનંત ગુણો, અનંત ગુણોની દરેક સમય એક પર્યાય માટે એક સમયમાં અનંત પર્યાય. હવે અનંત પર્યાય હોવા છતાં એ દ્રવ્ય વર્તમાનમાં એ અનંત પર્યાયના કોમ્બિનેશન તરીકે આપણને દેખાય છે. ખ્યાલ આવે? જે રીતના આપણને રિંગ જોતા એક સાથે બધી જ વસ્તુ દેખાય છે ને, એનો કલર પણ દેખાય છે, એનું સ્પર્શ પણ ફીલ થાય છે, એનું વજન પણ જણાય છે, બધું એક સાથે અનુભવમાં આવે છે.
એક સમયમાં અનેક પર્યાય
નહીં. એક જ ગુણ ના, એ જ હું કહું છું.
દરેક ગુણની એક સમયની એક પર્યાય.
પણ આપણને અનુભવમાં આવે છે એનું ક્યુમ્યુલેટિવ કોમ્બિનેશન.
એટલે આ જે અનંત પર્યાયો છે એને આપણે એક પર્યાય કહીએ છીએ.
ખ્યાલ આવે છે? અનંત પર્યાયો છે એકચ્યુઅલી. એક દરેક દ્રવ્યની એક એક ગુણની એક એક પર્યાય દરેક સમયે. પણ આપણે એ દ્રવ્યને એક કોમ્બિનેશન તરીકે જોઈએ છે. માટે એક દ્રવ્યની અનંત ગુણોની એક પર્યાય કહેવામાં આવે છે. એ ખાલી એ કહેવાની વસ્તુ. ખ્યાલ આવે? એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ ધીસ ઇઝ ફોર વન સમય. અત્યારના ભૂત ભવિષ્ય અને વર્તમાનનો વચમાં નહીં લાવો.
વર્તમાનની જ વાત ચાલે છે. ખ્યાલ આવે છે? વર્તમાનમાં
એ દ્રવ્ય કોઈ ને કોઈ પર્યાયના ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે. એ પર્યાય આપણને ક્યુમ્યુલેશન ઓફ મેની પર્યાય એવી રીતના જણાય છે. માટે અનંત પર્યાય હોવા છતાં આપણે એને એક પર્યાય તરીકે જાણીએ છીએ. ક્વોલિટી એટલે ગુણ, અસ્તિત્વ પણ ગુણ, અસ્તિત્વ પણ ગુણ. પણ અસ્તિત્વ ગુણને કારણે એ વસ્તુ અત્યારના છે, વર્તમાનમાં છે, એ હિ પર્યાય. હા, કરંટ ફોર્મ એટલે એની પર્યાય. જે રીતે આપણે લોકો પ્લે ડાઉ લઈએ ને નાના છોકરાઓ માટે, એ પ્લે ડાઉમાં એમાં રહેલા પરમાણુ એનું દ્રવ્ય. એમાં પ્રોપર્ટી શું છે કે અનેક શેપમાં કન્વર્ટ થઈ શકે. બરાબર. હવે વર્તમાનમાં કયા શેપમાં છે તો એના રો ફોર્મમાં એમાં જ માટી તરીકે છે, કે આપણે એનું એરોપ્લેન બનાવ્યું છે, કે આપણે એનું કંઈક બનાવ્યું છે. તો વર્તમાનમાં કયા શેપમાં છે એ એની પર્યાય. આટલું ક્લિયર છે બધાને? ખ્યાલ આવે છે? તો જો પર્યાય જેટલું ઇમ્પોર્ટન્ટ દ્રવ્યને ગુણ સમજવું છે એટલું જ ઇમ્પોર્ટન્ટ પર્યાય સમજવું છે. કેમ કે આપણને દરેક દ્રવ્યની પર્યાય જ જણાય છે, અને દરેક દ્રવ્યની છોડો આપણને આપણા આત્માની પણ પર્યાય જ જણાય છે. ખ્યાલ આવે? પણ પર્યાય જણાતા આપણે એનાથી દ્રવ્યનું અનુમાન કરીએ છીએ. જે રીતના રીંગ જણાતા આપણે એનાથી અનુમાન કરીએ છીએ, અનુમાન એટલે પિક્ચર બનાવે છે કે આ સોનું છે, આમાં આ આ પ્રોપર્ટીઝ છે, એટલે એને આપણે ફાયરમાં ફેંકી દઈએ તો પણ વી આર નોટ હેઝિટન્ટ. આપણને ખબર છે કે વસ્તુ ડિસ્ટ્રોય નથી થતી. ખ્યાલ આવે? પર્યાય જણાતી હોવા છતાં એના ગુણોનું આપણને ખબર છે, માટે આપણે એને એવી રીતના ટ્રીટ કરીએ છીએ. વેરી ગુડ. કે આપણે આત્માને તો ક્યારે જોયો નથી, આપણે ગોલાબ રિંગને જોઈએ છે. આત્માને આપણે જોયો નથી કેમ કે આપણે એને ઇગ્નોર કરીએ છીએ. હવે આત્માની પર્યાયો કઈ છે? આત્મામાં જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણથી આપણને કંઈક ને કંઈક જણાય છે. તો જો આપણે વિચાર કરીએ તો આપણને જ્ઞાન ગુણ ક્યારે પકડાતો જ નથી, પણ આપણને એનાથી થનારું જ્ઞાન પકડાય છે. જ્ઞાન ગુણથી જે વર્તમાનમાં જ્ઞાન થાય છે, કે આ લાઈટ દેખાય છે, સાઉન્ડ સંભળાય છે, એ આપણને પકડાય છે કે નહીં? તો એ પર્યાયો આપણને જણાય છે અને એનાથી આપણે આત્મા સુધી પહોંચવાનું છે. જેવી રીતના પેલી રિંગ આપણને વર્તમાનમાં જણાય છે, તો એનાથી આપણે એના ભૂત ભવિષ્ય પરિણામો સુધી પહોંચીએ છીએ કે નહીં? જો આ ભૂત પહેલા કાળમાં આવી હશે, ભવિષ્યમાં આવી થઈ જશે, આ દ્રવ્યમાં આવી પ્રોપર્ટીઝ છે, કે આને તો તોડી નાખું તો વાંધો નહીં આવે, આ બધું આપણે એના ગુણોને સમજીને એના પર આપણે અપ્લાય કરીએ. ના, હું ગુણને પર્યાય કહેતો જ નથી. ગુણ ગુણની જગ્યાએ છે જે સ્વીકાર છે, અને પર્યાય જે છે એ દરેક સમયે બદલાય. તો જે રીતે આત્મામાં જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણનું કાર્ય છે જાણવું, એનાથી આપણને દરેક સમયની જાણવાની પર્યાય થાય. અને જાણવાની પર્યાયમાં જે વસ્તુ જણાય છે એનાથી આપણે જ્ઞાન ગુણ તરફ સુધી પહોંચીએ પહોંચીએ છીએ, કે એના સુધી આપણે ઇનડાયરેક્ટલી એને પકડીએ, ઇનડાયરેક્ટલી એને સમજીએ. આ ખ્યાલ આવે છે? પણ એનાથી આપણે ગુણ સુધી પહોંચતા નથી. અથવા તો એમ સમજો કે ગરમ છે, આપણે ટચ કર્યું, એનાથી આપણને ખ્યાલ આવ્યો કે આ પદાર્થમાં ગરમ થવાની શક્તિ છે. બરાબર. પહેલા આપણને ખબર નહોતી. જે રીતના મેટલ રોડ છે એને એક સાઈડ ફાયરમાં મૂક્યો છે, બીજી સાઈડ બહાર છે, અને આપણે એને પકડીએ તો શું થાય? ગરમ છે, આપણો હાથ જલી જાય. આપણને એનું જ્ઞાન થયું એનાથી ખબર પડી કે આ મેટલ રોડમાં ગરમ હીટ કન્ડક્ટિવિટીની શક્તિ છે. તો આપણે એની પર્યાયને જાણીને એના ગુણ સુધી પહોંચીએ છીએ ને. આ એવી જ રીતે આ દરેક દ્રવ્યના, ખાલી જીવના નહીં, પૂતગલના પણ આપણે પર્યાયને જાણીને એના ગુણ સુધી પહોંચીએ છીએ એટલે કે ગુણને સમજીએ છીએ. ગુણ ડાયરેક્ટ જણાતા નથી,
ગુણો ની પર્યાય જણાય છે અને ગુણ સમજમાં આવે છે. કોઈ પણ વસ્તુ ની કેપેબિલિટી સમજમાં આવે છે પણ એની વર્તમાન એનું ફોર્મ આપણને જણાય છે. આ ડિફરન્સ ખબર પડે થોડો. ચલો આનો આપણે વધારે વિશેષ ચર્ચા કરશું હજી નેક્સ્ટ ક્લાસમાં, અને આપણે હજી પિકઅપ કરશું અને એનાથી આગળ વધશું. ના હવે જો એ જ લખી છે, આત્માના અનુભવ વખતે જીવનું જ્ઞાન એકચ્યુઅલી તો જીવને પર્યાય જ જણાય છે, પણ એ જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાય ત્યારે ત્રિકાળી વસ્તુ તરફ ઢળેલી જેમ આપણે કહે, એટલે એ ત્રિકાળી વસ્તુને જાણે છે. એને જાણે છે એટલે એકચ્યુઅલી એને આખી વસ્તુને જાણી શકતી નથી, પણ એના વિકલ્પમાં એના જ્ઞાનમાં એ પર્યાયમાં ત્રિકાળી વસ્તુ જ જાણવામાં, એટલે જેવી રીતના કે સોનાની રિંગ, એ સોનાની રિંગને હું રિંગ તરીકે જાણી શકું છું અથવા એને સોનું તરીકે જાણી શકું, તો ત્યારે એ સમય માટે એ જીવ એને સોના તરીકે જાણે છે અને એનો રિંગનો આકાર એની પ્રોપર્ટી એને થોડા વખત માટે ગૌણ કરે, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. ચાલો આપણે આને વધારે પિકઅપ કરશું. હમણાં બીજો ક્લાસ છે એટલે આપણે અહીંયા પૂરું કરીએ. જીનવાણી શું
હે જીનવાણી ભારતી દોરી જપો નિહરે જો તે શરણા રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન છે તુકે લોકાજો તો વાણી મસ્તક નમો સદા લે.
બોલે જીનવાણી નાથ નો જય.